બીજું પરમાત્માની વાત કરો, તમે પાછું આ ક્યાં ચડી ગયો છો?
ખયાલો નહીં. આ એટલે શબ્દ મૂકો વિભંગ. અરે ઘંટડી વાગતી હતી ને એ તમારે નાદ વાગે ને એ જબરજસ્ત કઈક પ્રકારનું ચાલે આની અંદર. કોઈ ઇન્દ્રિયોની મદદ નથી, કઈ સ્વરૂપના ઉલ્લંઘન નથી. અને જીવ એમ પ્રકારે વાત કરે તો જગતમાં જીવોને તેમ તકો આવું બધું આ જાણે છે. અને જોયું, મેં જોયું ભગવાન ત્યાં ઉભા થાય, એને મને કહ્યું કે હાલ તું મારી પાસે બે જ મારા સ્કૂટર ઉપર હોસ્પિટલમાં ભગવાન મારું સ્વેટર હલાવતા હતા કે ઓપરેશનમાં તું શું કામ મજા, હું તારી બાજુમાં જ ઉભો છું ને ડોક્ટર કઈ તને નહીં કરે. હાલે આ બધા જ્ઞાન કેવા, માત્ર કલ્પનાના ભાવાવેશના વિવંગ ગતકડા જ્ઞાન છે. શબ્દ મૂક્યો છે વિભંગ એટલે જૂઠાણું, વિભંગ એટલે જૂઠાણું, જૂઠ જેમાં કઈ અંશ સત્યનો આત્માનો સ્પર્શ નથી. અને એ વાતને કૃપાળુ દેવે આપણને સમજાવવા માટે કે છે, ગુરુગમને સમજાવવા માટે, ગુરુથી જે બોધ થાય છે તો કે પાવે નહીં ગુરુગમ બિના, એહી અનાદિ રીત, એહી નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ, કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ. હજી તો શરૂઆત થાય છે, ખંભાતના મુમુક્ષુ એ ધર્મ માયગો છે. અને ત્યારે કહે છે કે ધર્મ ગુરુગમ બિના નહીં મળે. નિજ મતે કલ્પનાથી નહીં મળે, વિભંગ સુધી પહોંચી જાવ તો નહીં મળે. એટલે નિમિત્તિયાનું જ્ઞાન જેને કહે છે, શાસ્ત્રમાં એક પ્રકાર આવે છે નિમિત્તિયાઓ, એ બધા નિમિત્તિયાઓનો પ્રકાર આ બધો માન્યતાના આધાર, અનુમાનના આધાર ઉપર વસ્તુ મૂકે. એટલે કોઈ પ્રભુને રૂપ સ્વરૂપ માને, તેજ તેજનો અંબાર થઈ ગયો ને, આમ થઈ ગયું ને, તેમ થઈ ગયું ને, અરે અરૂપી એવું તત્વ એને તું કોઈ પણ પ્રકારના પૂતગણના લક્ષણનું આરોપણ કર અને લોકો માને કે આ બરોબર છે. અરે જે દેહ નથી રહેતો એ દેહ પણ કદાચ એ જ્ઞાનીનો હજી મોક્ષ ન થયો હોય ને, એ તો દેહ તો એ તો ન જ હોય ને. હું એમ તો મેં કૃપાળુદેવને જોયા તો કૃપાળુદેવનો દેહ તો ન જ હોય ને, એનું દેહ સ્વરૂપ જે મારી સામે અત્યારે ચિત્રપટમાં કે મૂર્તિમાં છે એ તો ન જ હોય ને. એટલી તો સમજ આવે છે ને કે અનિત્ય તત્વ છે, જે છે એ આત્મા જ છે ને. તો એ આત્મા પછી કયા સ્વરૂપે હોય, એ તો અરૂપી છે. તો તે જોયા ને તે વાત કરી, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, આ બની. આ બધી કલ્પના કેટલી ચાલતી હોય પરમાર્થની અંદર પણ, કે વિભંગથી ચાલતું હોય ઘણું કામ તો કેવી રીતે મળે. તત્વનો વિચાર ભૂલાઈ જાય ત્યારે, સાંભળનારને ભૂલી જાય, તાને કે છે મેસમેરિઝમ, જો પ્રભાવ ઉભો થઈ જાય, કોકનો પુણ્ય પ્રભાવ એની વાતમાં એવો અંજાઈ જાય આપણે કે આપણી બુદ્ધિ ત્યારે જરાય કામ. પાછા આપણે સ્વરૂપ લઈને બેસીએ ત્યારે આપણને થાય કે આ વસ્તુ કેવી રીતે બને, તો આ જ્ઞાનનો કયો પ્રકાર કેવો, અને કેવી રીતે એને સંધિ કરવી, એને સત્ય જ્ઞાન સાથે કેવી રીતે જોડવું. આ મિથ્યા છે, સત્ય છે, અસત્ય છે, વિભંગ છે, કલ્પના છે, અનુમાન છે, જ્ઞાનના તો અનેક પ્રકારના ભેદ કીધા છે. તો આની સાથે કેવી રીતે લેવું? તો આ જે કંઈ વાત કરે છે કે ના મને રૂબરૂ આમ હતું, હવે શું કરવું? કંઈ નહીં, તું એ પ્રભાવમાંથી બહાર નીકળી જા. તું જો અંજાઈ ગયો તો એમાંથી પહેલા, અને પછી તત્વની દ્રષ્ટિએ મેળ કરવાનો શરૂઆત કર. તને કંઈ ને કંઈ પ્રકારની સત્યતા સમજાઈ જશે કે આત્મદ્રવ્યની જો તારે વાત કરવી હોય તો એ તો અરૂપી છે, એને પ્રાપ્ત થયેલી કોઈ પણ ઇન્દ્રિય કે એની મતી કે એ રહેતું નથી. આયુ પૂર્ણ થતા મતી એ દૈહિક પાત્ર, તો દૈહિક પાત્ર મટે તો એનું બધું જ મટે, એનું બાહ્ય રૂપ વગેરે બધી પ્રકૃતિઓ નષ્ટ થાય. હવે બીજી કઈ કયું સ્વરૂપ છે આપણને ખબર નથી, બીજો દેહ કયા પ્રકારનો છે આપણને ખબર, તો આપણે કેવી રીતે ધારણા કરીએ? તો એ ગમગોળા સિવાય શું હોય, બીજી કલ્પના સિવાય શું હોય? જે દેહ હું જાણતો જ નથી, જેની કોઈ મને કલ્પના જ નથી, એની યોનિની ગતિની રૂપની આકારની સ્વરૂપની કાંઈ મને ખબર નથી, અનુભવના મેં જોયા કૃપાળુ દેવ તેમાં જોયા, કયા રૂપે જોયા? તો આ રૂપે જોયા હોય તો એ તો આવે છે ભેદ ભૂત અને પ્રેતની યોનિમાં. નહીં ભાઈ, કંઈક ભૂલ થાય છે. જ્ઞાનની મર્યાદા તર્કમ્યતા ઓછી હોવાને કારણે ક્યાંક આવી સંભ્રમ અવસ્થાની અંદર જીવ ભ્રાંતિમાં પણ ચાલ્યો જાય છે. એટલે આનંદગણને સરસ શબ્દ મૂક્યો છે કે કાળ લબ્ધિ લઈ પંથની આડ સુવે. પ્રભુ અત્યારે કદાચ અમને હવે માર્ગ, તારો માર્ગ તો શાશ્વત છે એમાં કોઈ શંકા નથી, છે જ, મને નથી મળતો એટલે કરીને માર્ગ નથી, મને દેખાતો નથી એટલે માર્ગ નથી. હા, મારી પ્રભુ કંઈક અત્યારે પાત્રતામાં ખામી, અરે તથા ભવિતવ્યતાનું જે પાંચ સમવાય છે એમાં એક સમવાય તથા ભવિ. જીવની જો તથા ભવિતવ્યતા ન હોય તો જીવને એ એક સમવાય ઓછું હોવાને કારણે પૂર્ણ સત્યનો આવિષ્કાર થઈ શકતો નથી. એટલે એ કહે છે ને અમે રાહ જોશું, અમે રાહ જોશું, તથા ભવિતવ્યતા કાળ લબ્ધિ અમે લઈ અને પછી પંથ નિહાળશું. પંથ તો છે જ તારો, પણ બતાવનારા બતાવે છે એમને બેસતું નથી, એ વાસના છે, વાસિત બોજ છે, એ વાત બરોબર નથી. તો આનંદગણ રાહ જોઈએ છે
એટલે કાળ લબ્ધિ નહીં,
કાળ લબ્ધિ એટલે અમારી પોતાની યોગ્યતા. કાળ કાળે પાકે ને દરેક વસ્તુ, એમ અમારી હજી યોગ્યતા પાકી નથી, એનો કાળ હજી અધૂરો છે. ચાલો, એટલે વિભંગ સમજાઈ ગયું, અહીંયા વિભંગ જ્ઞાન સમજાયું છે કે એ બહારથી દેખાતા પદાર્થો તેમાં અસ્પષ્ટતા અને વિપરીત દેખાવાપણું પણ હોય છે. વિપરીત દેખાવાપણું, વિપરીતમાં શું થાય કે અરૂપીની અંદર રૂપ કોઈ પણ જાતનું જે લક્ષણ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, એ કેના લક્ષણ છે? ભૂતગળ. એ આપણે કેમાં આરોપણ કરી દઈએ? એમાં આરોપણ કરીને પછી એનું પ્રત્યક્ષ અમે જોઈએ, પ્રત્યક્ષમાં જવાબ આ બધા, તો આ લક્ષણ તો શેના છે? તો એ વિપરીતતા જોવા મળે છે કે ભાઈ એ તમે વાત કરો છો એ પૂતગઢ તો ચૈતન્યનું તો લક્ષણ નથી, ચૈતન્યનું તો નથી. એને એટલા જ માટે નથી એટલે એ જ્ઞાનીએ પોકારીને કીધું કે કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન ન કહી શકે ને આ કે છે, હું કહું છું. પણ બધાના જવાબ દેવાના, જેટલે જેને જે બધું એમ છે તમને સમજાવી સમજો. ત્યાં કોઈ વાર વાત કોઈએ જુદી અપેક્ષાએ કરી છે, કોઈ કહે છે કે ભાઈ આ રીતે છે, અહીંયા છે, તો એ પોતે પોતાના અનુભવથી નથી કહેતા, એ કહે છે અમને દેવનું સાનિધ્ય છે અને દેવોને આ પ્રકારનું અવધિ જ્ઞાન ભવસ્થા હોય છે. દેવગતિના જીવોને જન્મજાત અવધિ જ્ઞાનની લબ્ધિ, જેમ આપણને પંચેન્દ્રિયપણું છે એમ એને એ જ્ઞાન હોય. એવા દેવનું જેને સાનિધ્ય હોય, એવા કોઈ પુણ્યશાળી મહાન આત્માઓ હોય, પૂર્વના સાધક હોય, તો એને દેવનું સાનિધ્ય હોય અને દેવના સાનિધ્યથી કદાચ એને એ દેવ એને ઉપકારી થાય, સહાયકારી પણ, અને એ કયું હોય એ બધાની સાથે, તો એના આધાર ઉપર એમણે સ્ટેટમેન્ટ કર્યું હોય. પણ એના આધાર ઉપર બાકીના બધા જે કંઈ કરતા હોય અને એનું આપણે તો જેટલો પ્રત્યક્ષ પરિચય થાય, પણ ટૂંકમાં એ બધું આવું વિપરીત દેખાય જ્યારે વાત આવી આવે ત્યારે આપણે થોડુંક જગતના જીવોએ ત્યાં રોકાઈ જવું પડે કે ભાઈ વાત હજી જરા કાચી છે, હજુ વાર લાગશે સમજવા માટે, ભલે પછી સમજીશું. પણ વસ્તુ તત્વનું ખરું સ્વરૂપ જાણવું એ જ્ઞાનનું લક્ષણ છે, એને સમ્યક જ્ઞાન કહેવાય છે. કે વસ્તુનું યથાર્થ સ્વરૂપ, પદાર્થ જેમ છે તેમ, એ દ્રવ્યના રૂપમાં છે, છ દ્રવ્યના રૂપમાં છે, એ છ દ્રવ્યના રૂપની અંદર રહેલો પદાર્થ એ દ્રવ્ય રૂપે જ જ્યારે પ્રતિપાદિત થાય આપણને કે બાકી બધું એનું પર્યાય છે બદલાતી, તો આ પર્યાય અને દ્રવ્યના જ્ઞાનનો ભેદ પડ્યો. હું વસ્તુ જાણું છું પણ એને પર્યાય રૂપે જાણું છું અને એને દ્રવ્ય ગણું છું, તો એ પણ ત્યાં અપૂર્ણતા છે જ્ઞાનની. હજુ એટલે કહ્યું કે રજકણ કે રિદ્ધિ વૈમાનિક સર્વે માન્યા પૂતગલ, એક સ્વભાવ. અમે વસ્તુને યથાર્થ સ્વરૂપ એટલે વસ્તુનું સ્વભાવ સ્વરૂપ શું છે તો એ જાણીએ છીએ અને એના આધાર ઉપર એ જાણ્યા થકી એને પર ગણીએ છીએ કે આ પર છે, સ્વ નથી, આ અન્ય ભાવ છે, આ આત્મભાવ છે. દીર્ઘકાલીન બોધ અને સત્સંગની ધારણા પછી આવું બોધ બીજ જીવમાં ઉત્પન્ન થાય છે. 525 આવી સ્પષ્ટતા થતી જાય એ બીજ જ્ઞાન છે. આ બીજ જ્ઞાન ધીરે 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 કરતા પૂર્ણ જ્ઞાન સુધી પહોંચે. પણ બીજ જ્ઞાન ખોટું હોય તો પૂર્ણતા આવે ને, બધો જ એનો સરવાળો ખોટો જ આવે. તો અહીંયા એ વાત મૂકે છે વિપરીત દેખાય. પછી આગળ કોનો વારો છે એટલે વિપરીત દેખાવા પણ હોય જ પછી કેવો. હા, તમે ઉલટી વાત કરી, વસ્તુ એ નહીં કીધી. પણ કેવળ જ્ઞાન શું છે તો કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય છે. દર્શન કેવળ દર્શન શું છે, દર્શનાવરણીય, પણ એ થાય ત્યારે જ થાય. પણ અહીંયા તો સમજાવે છે, અત્યારે જ્ઞાન સમજાવે છે. તો ત્રણ અજ્ઞાન સમજાવ્યા, હવે કેવળ દર્શન ને કેવળ જ્ઞાન શું, કેવળ દર્શન શું છે અને કેવળ જ્ઞાન શું છે. તો કેવળ દર્શન એ છે કે કોઈ પણ પ્રકારનું દર્શનાવરણીય કર્મ વિદ્યમાન. આ સમજ કે કેવળ દર્શન કોને કહે છે, આત્મા તો શુદ્ધ જ છે, કેવળ દર્શન રૂપ જ છે, પણ કર્મના આવરણને કારણે કેવળ દર્શન પ્રગટ થયું નથી. તો કહે છે કે દર્શનાવરણીય કર્મ જ્યારે એનો ક્ષય થાય ત્યારે કેવળ દર્શન ઉત્પન્ન થાય, અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. કર્મનો ક્ષય થાય એટલે આત્માની પૂર્ણતા પ્રગટ થાય. આખો માર્ગ કર્મના ક્ષયનો છે. મોક્ષ કયો, નિજ શુદ્ધતા. એટલે પોતે અહીંયા એ રીતે પ્રતિપાદન સરસ જ્ઞાનીએ મૂક્યું છે કે પોતે તો શુદ્ધ છે, પરિપૂર્ણ છે. એટલે છેલ્લું સમજ છે કે આ આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. પૂર્ણ સ્વરૂપ તો આ જ છે. તો આ ભેદ કેમ દેખાય છે આટલા બધા, તો કે ભેદ દેખાય છે એનું કારણ કે જે કર્મનો ક્ષયોપશમને કારણે બાકીની અવસ્થા છે. કોઈનું વિશેષ જ્ઞાન છે તો કર્મનો ક્ષયોપશમ છે. બાકીના ત્રણ દર્શન અને સાત જ્ઞાન, સાત જ્ઞાન એટલે ફરીથી પાછા આપણે જ્ઞાન ને અજ્ઞાન બધા આવી જાય. મતિ, શ્રુત, અવધિ, મન પર્ય અને કેવ અજ્ઞાન, પછી મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ, આ આઠ અજ્ઞાન ને જ્ઞાન. આ આઠ જ્ઞાન ની અંદર સાત એ ક્ષયોપશમથી થાય. કેવળ જ્ઞાન છે એ ક્ષયોપશમથી ન થાય, ક્ષયથી થાય. જયારે એક પણ કર્મ વિદ્યમાન નથી એના જ્ઞાનને આવરણ કરનારું, ત્યારે એ શુદ્ધ જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન છે, નિરાવરણ જ્ઞાન છે, એ શુદ્ધ છે. એ ત્યારે આત્મા પોતાનું. અને ત્રણ અને બાકીના ત્રણ દર્શન, આ સાત જ્ઞાન કીધા ને ત્રણ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન, આ બધા ક્ષયોપશમથી થાય. પણ કેવળ દર્શન થાય ત્યારે દર્શનાવરણીયનું સંપૂર્ણ ક્ષય. આગળ કેવળ દર્શનની પહેલા પાને આપણે પહેલી ભૂમિકા કેવળ દર્શનની આવી હતી. અહીંયા આ આઠ જ્ઞાન અને ચાર દર્શન એની વાત અહીંયા પૂરી કરી છે. આ અગળની અવસ્થા છે એ બધી ક્ષયોપશમના આધાર ઉપર છે. જેનો જેટલો ક્ષયોપશમ એટલા પ્રમાણમાં એનું જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, મન પરિવય જ્ઞાન, અવધિ જ્ઞાન, આ બધાનો આધાર શું, કર્મનો ક્ષયોપશમ, સમજી લે. આ બધા જ્ઞાનનો આધાર શું, અને વિભંગ જ્ઞાન પણ જબરજસ્ત હોય, મતિ અજ્ઞાન પણ જબરજસ્ત હોય, શ્રુત અજ્ઞાન પણ જબરજસ્ત હોય, એનો આધાર શું, કર્મનો ક્ષય ઉપશમ ગાઢ આવરણ હોય તો એ આ બધા એના આધાર ઉપર છે. કેવળ જ્ઞાનને કર્મની સાથેનો કોઈ સંબંધ રહેતો નથી. તો કે છે તો બધાને જો જેને ઇન્દ્રિય છે ને જ્ઞાન નો કા જ્ઞાન હોય ને કા અજ્ઞાન હોય. મતિ છે એટલે એક ઇન્દ્રિય છે તમારી પાસે, આંખની એક ઇન્દ્રિય છે, એક જીવ. એ ઇન્દ્રિયનું જ્ઞાન હોય કે ને ઇન્દ્રિય છે, તો ઇન્દ્રિયથી થતું જ્ઞાન એ શું? એ મતિ જ્ઞાન. હવે અજ્ઞાન પણ હોઈ શકે ને, જ્ઞાન પણ હોય અજ્ઞાન. સંમિત પદાર્થનું યથાર્થ જ્ઞાન નથી ત્યાં સુધી. અત્યાર સુધી અજ્ઞાનમાં ભાગ છે કે કાચ છે ના હીરો છે, પણ તો એ અજ્ઞાન જ છે. મુશ્કેલી થતો સમજવા જાય. આ મણીને કાચ છે એ ભેદ થયો, એ પણ અજ્ઞાન છે. પણ આ આખો પદાર્થ પૂતગલ છે. હા, તો પછી પેલો એને અજીવને ન હોય આવું જ્ઞાન. જીવને તો હોય, એટલે નવ પૂર્વ ભણ્યો એ જ્ઞાન કે અજ્ઞાન? જડ તો નહીં ભણી શકે. આ ભણ્યો છે શ્રુત જ્ઞાન આટલું બધું છે, પણ હજી એને આત્માને જાણ્યો. તો જેમ બધું જ જાણ્યું આ બધા પદાર્થોને, તો પણ એ અજ્ઞાન કીધું, એમ આ પણ કીધું. જબ જાન્યો તબ જાન્યો સુખ લોક, સબ જાન્યો સબ લોક, નહીં જાન્યો ની જે રૂપકો સબ જાન્યો સો હો. આ અજ્ઞાન બધું જ જાણ્યું છે તો પણ સરવાળો કઈ અપેક્ષા એ? જ્ઞાન પદાર્થનું સમ્યક જ્ઞાનની અપેક્ષા એ. સમ્યક જ્ઞાન એટલે પદાર્થનું યથાર્થ દ્રવ્યનું તાત્વિક જ્ઞાન, એની સ્પષ્ટ શ્રદ્ધાન બરોબર બેસે, નહીં તો શ્રદ્ધાન ન બેસે તો વસ્તુનું મહત્વ ઉભું થાય, મૂલ્ય ઉભું થાય, માત્મ્ય ઉભું થાય, તો મોહ થાય, આસક્તિ થાય, પછી તો લોભને ન્યાય મળે કે બરાબર છે મૂલ્યવાન છે તો લોભ તો થાય જ ને. પણ રજકણ ને વૈમાનિક વિધિ બે સમાન છે, તો હવે આસક્તિને ક્યાં સ્થાન છે? ક્યાં સપરાણો સાતા ગરવમાં? જરાક વૈમાનિક દેવનું સુખનું લબ્ધિ ઉત્પન્ન થઈ કે રોકાય છે? એક ભાવ થયો, રતિભાવ થયો કે આ હોય તો સારું, આમાં ક્યાં આપણને બાધારૂપ થાય છે? તો જ્ઞાન અને અજ્ઞાન
તો બંધ થાય, હાશ થઈ જાય તો એ બંધ.
પણ એ આત્માનો જ ભાવ થયો, હાશ થયો દેહ નો થયો. ફરીથી 569 કર્મ બંધ એનાથી થાય છે, બંધ મોક્ષ ની વ્યવસ્થા જીવના અંતર વ્યાપારથી, આત્માના વ્યાપારથી, દેહની ચેષ્ટાથી નહીં. બેસે છે આ પાછું પાસે, આ પત્રમાં જ આવે છે બધું. વચનામૃત સિવાય આપણે ક્યાં આગળ ઉડું જતા નથી. જ્ઞાન અજ્ઞાન, શુદ્ધ જ્ઞાન અશુદ્ધ જ્ઞાન, અને આવી જબી અને 8 પ્રકારના જ્ઞાન અને 4-3 પ્રકારના દર્શન, આ બધું એક ભાગ. માત્ર શુદ્ધ તો બે જ, કેવલ દર્શન અને કેવલ, કારણ કે ત્યાં કર્મનો ક્ષય છે અને ઓલામાં ક્ષય ઉપસર્ગ છે, તરતમ્યતા છે. એટલે કંઈક ને કંઈક પ્રકારનું આવરણ છે જ્ઞાનને, શક્તિને, આત્માના ગુણને આવરણ છે. કર્મ છે એ આત્માને આવરે છે, આત્મામાં ભળતા આવરે છે, આવરણ છે. અને એ જ્ઞાન છે નિરાવરણ જ્ઞાન છે. એટલે એ કહે છે કે આત્મા આ બધા ઉપયોગ જે છે, જ્ઞાન અને દર્શનનો ઉપયોગ, એ પૂર્ણ ઉપયોગ પણ હોય અને અપૂર્ણ પણ હોય. મતિશ્રુતના આધારે ઉપયોગ હોય, અવધિના આધારે ઉપયોગ હોય, મન પર્યાયના આધારે ઉપયોગ હોય, કોઈ સંયમની દ્રઢતા છે, કોઈ જ્ઞાનની શુદ્ધતા છે, કોઈ મતિની શુદ્ધતા છે. ઉપયોગના આધારે આત્મા પોતાની શક્તિ પ્રકાશે છે અને વિશ્વના સર્વ પદાર્થોનો વિષય કરે છે. આખું જગત એના માટે જ્ઞેય બને છે અને પોતે જ્ઞાતા. જ્ઞાતા ક્યારેય જ્ઞેયરૂપ થતો નથી. કયા પત્રમાં કૃપાળુદેવે આ વાતને ઉદાહરણથી મૂકી? ચંદ્ર ભૂમિને અજવાળે છે. ભૂમિરૂપ ક્યારે થતો નથી. એટલે આટલું બધું એનું કારણ બધાને અજવાળે, છતાંય ક્યારે કોઈ પદાર્થ રૂપ સાથે તત્સમ ભાવ અનુભવતો નથી. એકરૂપ થઈ ન શકે, એ જ્ઞાતા છે ને અજ્ઞેય છે. એટલે એને કહ્યું કે આ આત્માનો ઉપયોગ એ આત્માની શક્તિ છે. આ ઉપયોગની તરતમ્યતા છે. એક ઇન્દ્રિયનો ઉપયોગ અત્યંત મર્યાદિત, પંચિન્દ્રિયનો ઉપયોગ ઘણો. એમાં મતિ, શ્રુત, મન પરિવય, અવધિ, આ બધા સંયમની ધારા ઉપર, સ્વાધ્યાયની ધારા ઉપર, ચિત્તની નિર્મળતાના આધાર ઉપર, કર્મનો ક્ષયોપશમ જે પ્રકારે થાય તે પ્રકારે એની જ્ઞાનની કક્ષા, તરતમ્યતા, દશા છે. પણ પૂર્ણતા ક્યારે? એક પણ કર્મ, એક પણ કર્મ જ્યારે રહે ને એનો ક્ષય થાય. કર્મનો ક્ષય કરવાથી, અને કર્મનો જે છે એનો આધાર મોહનીય. એટલે કૃપાળુદેવ કહ્યું કે કેવળ જ્ઞાન ક્યારે પ્રત્યે? મોહનીયનો ક્ષય થાય ત્યારે. જ્ઞાન ગમે એટલી આરાધના કરે શ્રુતની તો પણ કેવળ જ્ઞાન પ્રત્યે નહીં. કેમ કે શ્રુતની આરાધના કરતો હોય અને મોહનું સક્ષય મોહનું ચાલુ હોય, મોહભાવ, આસક્તિભાવ, રાગભાવ, સૂક્ષ્મ ભાવ, બધા પોતાના માન પૂજાના ભાવ, આ બધા ચાલુ હોય અને જ્ઞાનની આરાધના અમાપ હોય તો પણ કેટલું જ્ઞાન મેળવવાથી કેવળ જ્ઞાન થાય? કેટલા ગ્રંથ વાંચવાથી કેવળ જ્ઞાન થાય? કેટલી યુનિવર્સિટી ભણત કેવળ જ્ઞાન થાય? કેટલા વર્ષનો દીક્ષા લઈએ તો કેવળ જ્ઞાન થાય? મોહનો ક્ષય થયે અને મોહનું સ્વરૂપ વિતરાગ દર્શનમાં રાગ અને તો આત્મામાંથી રાગ દ્વેષ ગયે, ગમે તે સ્થિતિમાં, ગમે તે સ્થળે, ગમે તે જગ્યાએ કેવળ જ્ઞાન પ્રગટે. અને તે સિવાય પહાડ ઉપરથી પડતું મૂકે ચોપડાઓ ગ્રંથિ સાથે અને ઝાડની જેમ સુકાઈ જાય વર્ષો સુધી તો પણ જ્ઞાન થાય નહીં. કેટલી વાત કૃપાળુ દેવે સાદી સાદી ઉપદેશ સાહેબમાં બધી વાત આવે છે. સાવ સાદી વાત સમજી લેને તું. આમ આપણે તો એટલું બધું ગૂંચવાળો કરવામાં મજા આવી જાય. જેટલી જટિલતા થાય ને એટલી આનંદ આવે. હવે આ જ બરોબર વાત કરી તમે કા? કેમ કે કંઈ સમજાણું નહીં ઈમાન છે નહીં ભાઈ. એ જગતનો વ્યવહાર છે. એ જે જ્યાં વાત થતી હશે તે જગતનો વ્યવહાર છે, આત્મા સંબંધી નથી. પોતાના સંબંધીની વાત પોતાને કેમ ખબર ન પડે? કૃપાળુ દેવે કહ્યું છે કે પોતે પોતાથી અજ્ઞાત સી રીતે રહી શકે? અરે સહજ મોક્ષ થાય એમ શબ્દ લખ્યો છે તે પત્રમાં 537માં. જો સહજ પરિણામ કરે અને 493 એટલે 6 પદના પત્રમાં કહ્યું છે કે સર્વ વિભાવ પર્યાયથી માત્ર પોતે સર્વ અભ્યાસથી હા પોતે એક ટુ એક ફેજ જીવ સહજ પરિણામ કરે તો ત્યાં જ મુશ્કેલી આવે છે. ત્યાં કે જુદા જુદા કક્ષામાં અટવાઈ જઈએ અને એને કારણે થઈને જીવને અનુમાનનું, ભાંડ્રાંતિનું, અને એમાં વધારેમાં વધારે કૃપાળુ દેવનો શબ્દ લેવો હોય તો પોતાનો આગ્રહ છે, મતાગ્રહ. આને કહેવાય મતાગ્રહ. કોઈનો મતાગ્રહ કઈ પ્રકારનો, કોઈનો કે આપણને તો મતાગ્રહ એટલે એમ થાય કે આ બધી વાતો લૌકિકની વાત, એ મતાગ્રહ નહીં. આ મતાગ્રહ છે કે મારું એ આ મતાગ્રહ છે. દર્શનનો પણ મતાગ્રહ છે. એટલે કહ્યું કે છોડી મત દર્શન આગ્રહ તણો. મતનો આગ્રહ દર્શનનો આગ્રહ છે. મતનો આગ્રહ પ્રાથમિક ભૂમિકા છે, દર્શનનો આગ્રહ ઉત્કૃષ્ટ ભૂમિકા છે. દર્શનનો આગ્રહ ઉત્કૃષ્ટ ભૂમિકાથી સમજો બહુ આકરો છે. મતનો આગ્રહ તો હજી પકડાય. પણ આ જ્ઞાની તો કહે છે કે મત અને દર્શનનો આગ્રહ છોડે તો જ શુદ્ધ સંકિત થાય, નહીં તો ન થાય. ત્યાં સુધી તો સંકિત પણ તાળું, અને શુદ્ધ સંકિત વિના પરમાર્થ સંકિત કેવી રીતે થાય? પહેલું સંકિત બીજા સંકિતનું કારણ, બીજું સંકિત ત્રણેય સંકેત વિતરાગ ભગવાનની આજ્ઞા છે. ત્રણેય ઉપાસવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે. આટલું બધું સ્પષ્ટ કહે છે. તો સર્વપ્રથમની ભૂમિકા તો તું આપ તો પુરુષના વચનની શ્રદ્ધા કર, પ્રતિતિ કર. આ પહેલી ભૂમિકા આવી અને માટે એની આજ્ઞાનું પાલન કર. કારણ કે એ જ તને આવું શુદ્ધ સંકેતની ભૂમિકામાં લઈ જવાને સમર્થ છે. અને અંશે અનુભવ થશે તો તને અનુભવ આત્માનો થશે ને, પછી શબ્દનો નથી થતો, ભાષાનો નથી થતો, વચનનો નથી થતો, એની અંદર રહેલા ભાવનો થાય છે. અને એ અનુભવ તો જેને થાય એને બધાને, તો ભેદ ક્યાં લેવો તારે, પક્ષ કોનો કરવો, આ શુદ્ધ સંકેતની અવસ્થા છે. તો એને આવ્યું કે સર્વાત્મા ક્યારે થાય, બધા જ આત્માઓ એક છે, તો એને પછી જાતિ વેશ રેસ આ તે એ બધી કોઈ વાત રહેતી નથી. આ આત્મદ્રષ્ટિ એની આવી, ઓલી જ્ઞાન દ્રષ્ટિ એની આવી. એટલી વાત સરળતાથી ચાલી જાય છે. તો યા કહે છે કે સર્વ પદાર્થોને પ્રકાશે છે અને વિશ્વના સર્વ પદાર્થોનો વિષય કરે છે. બસ આ આત્માની આ જબરદસ્ત તાકાત શું છે કે આખા વિશ્વના સર્વ પદાર્થોનો વિષય આત્મા કરી શકે છે, એટલી આત્માની ક્ષમતા, એટલી ઉપયોગની એની શક્તિ છે. આ જેમ જેમ બને, આજે એવું જગતમાં કેટલું હશે આપણે નથી જાણતા, જાણી શકતા પણ
વિષય શબ્દ વિષય કરે છે,
એનો સબ્જેક્ટ થાય છે, જાણવાનો વિષય થાય છે. આ પેન છે, પેન મારો જાણવાનો વિષય છે, આ પેપર મારો જાણવાનો વિષય છે. જ્ઞેય
જ્ઞેય
એ પદાર્થ ને મારે કોઈ જાણવું હોય તો એ વાત હોય તો હું જાણું ને, અરે સબ્જેક્ટ કહેવાય ને, તો એ કરે છે. અર્થાત સર્વ પદાર્થોને દર્શન અને જ્ઞાન દ્વારા જાણે છે અને જીવે છે આ આત્માનું. અને કેવળ જ્ઞાનમાં કહે છે કે લોકાલોકના સર્વ પદાર્થોને આ આત્મા જાણે છે. અને એની વિશેષતા કહે છે કે એ સર્વ પદાર્થોની ત્રણેય લોકમાં રહેલા એની ત્રણેય કાળની પર્યાયોને પણ
એક સમયે
જોઈએ. એક સમય આ એના જ્ઞાનની પૂર્ણતાનો એક વ્યવહારિક સ્વરૂપ જ્ઞાનીઓએ શાસ્ત્રોમાં બતાવ્યું છે કે આ શુદ્ધતા એટલે શું, પૂર્ણતા એટલે શું, કર્મનો ક્ષય એટલે શું, આવરણ હટાવવા, આ આવરણ હટાવવાનો માર્ગ મોક્ષ કયો, નિજ શુદ્ધતા. આ શુદ્ધતા આખો લોક એ મારો વિષય બને જ્ઞેય તરીકે, એવી મારી જ્ઞાનની શક્તિ પૂર્ણ જ્યારે પ્રકાશે આ આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. આગળ પૂર્ણ જ્ઞાનના સ્વરૂપ અહીંયા બતાવ્યું. શું બતાવ્યું? અભ્યાસ કરો છો, વાંચો છો,
બહારના પદાર્થોની અપેક્ષા.
હા, એ જયારે છે એ પૂર્ણ વિકાસ લોક છે, પણ એ જયારે પછી પોતે પોતામાં જ્ઞાન સ્વરૂપમાં જયારે સ્થિર થાય છે. બહારના પદાર્થોની અપેક્ષા એ તે જ્ઞાતા દ્રષ્ટા છે. હવે લોકાલોકનો કોઈ પદાર્થ એવો નથી કે જે એનો જ્ઞેય બનતો નથી, કોઈ પદાર્થ એવો નથી કે જે એનાથી અજ્ઞાત રહી શકે. એને જ્ઞાનની આ વ્યાપકતા પૂર્ણતા હતી કે કોઈ જગતની સ્થિતિ એનાથી અજ્ઞાત નથી. હી નોઝ ઓમની સાયન્સ, જેને શબ્દ પ્રયોગ મૂકે છે, સર્વજ્ઞતા. સર્વજ્ઞતા એટલે જગતમાં જે કંઈ છે અસ્તિત્વ, એ તમામ અસ્તિત્વને જાણે છે. કોઈ અસ્તિત્વ એનાથી છુપું નથી.
ઓમનીપોટન્ટ એવો શબ્દ છે
જે હશે તે
ઓમનીપોટન્ટ.
હા, એ સર્વશક્તિમાન એ ઓમનીપોટન્ટ અને સર્વ જ્ઞાન એ ઓમનીસાયન્સ. આપણે પાસે એટલે આપણી ભાષા ઓછી હોય આપણે ખબર ઓછી પડે. એટલે બધાને જાણે છે એટલે કે છે કે બહારના પ્રદાસની અપેક્ષા એને પૂર્ણતાનો અનુભવ થઈ ગયો કે હવે જગતની એક પણ સ્થિતિ અને બધું જાણ્યું ત્યારે એને શું જાણ્યું? સર્વેથી ભિન્ન ન, બસ પોતાને જાણીને તો હું બધાથી ભિન્ન છું, એકેય ચીજ એવી નથી કે હું જાણતો નથી. અને જાણ્યા પછી ખબર પડે કે અમારાથી ભિન્ન છે, અમારું ગ્રેય છે, એ હું નથી, એટલે હું અસંગ છું. તો સર્વથી ભિન્નતા અને અસંગતા જાણી તો કે હવે મારે આ બધું જાણીને કરવું શું છે? મેં બધું જાણી લીધું, મારાથી બધું ભિન્ન. આપણે જેને કહી કે બધું જોઈ લીધું, કેમ જવું છે? મારે કાંઈ કામનું નથી, ના કાંઈ કામનું નથી. એટલા વસ્તુ બતાવે, એટલા પદાર્થો બતાવે, આપણે ગયા સિલેક્શન કરવાના, આપણે બધું જ જાણી લીધું અને પછી નક્કી થયું કે આ તો બધું ખબર નથી, આનો કઈ ઉપયોગ છે ને, નકામો છે. તો આપણું જ્ઞાન આપણને શું કરે છે એમાંથી ઉપયોગ ને? પાછો કે જો આ કેવળ જ્ઞાનનું બીજું સ્વરૂપ કે આખા લોકને તરફ એટલું તો જ્ઞાન થયું, એટલું જ્ઞાન અંશે થયું, આખા લોકને જાણી લીધું. અને ઘણી વાર આપણે આજે ઈચ્છા અધૂરી એટલે આપણે એમ થાય કે અહીંયા જાણ્યું, પણ બીજા દેશમાં જયારે હાથ જોયું નતું આ જરા જાણી લઈએ. જેને બધું જ જાણી લીધું છે, હાથમાં આમળાની જેમ જેને જગત છે અને જગતના સર્વ પદાર્થો છે અને એ બધા પર છે, એનાથી હું ભિન્ન છું, આ મારે ઉપકારી નથી, આ મને કોઈ ઉપયોગી નથી, આ મારે કંઈ કામનું નથી, આ વ્યર્થતા એની ભાગે છે. એ પરદ્રવ્ય છે, એ જળ છે, વાત પૂરી થઈ ગઈ, હવે એનો ઉપયોગ ક્યાં જાય? કેટલી સરસ વાત મૂકે છે કે બહારના પદાર્થોની અપેક્ષા એ તે જ્ઞાતા દ્રષ્ટા છે, એમાં કોઈ શંકા નથી. હવે કેમ કે એક પણ પદાર્થ એના જ્ઞાનની બહાર પણ નથી, એના દર્શનની બહાર પણ જ્યારે તે અંતર્મુખ સ્થિતિએ પોતે પોતામાં સમાઈ રહે છે ત્યારે તેમાં અખંડ આનંદ અને પૂર્ણ કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહતા નિર્વાણ. કેવી વાત આત્મસિદ્ધિની એક ગાથાની અંદરનો આ એનો અર્થ તો જુઓ. કેવળ નિજ સ્વભાવનો, ત્યાં કેવળ શબ્દ આવ્યો હોય, કેવળ જ્ઞાન સાથેનો શબ્દ નથી, કેવળ નિજ સ્વભાવ સાથે અખંડ વર્તે જ્ઞાન. હવે એના જ્ઞાનના ઉપયોગમાં કેવળ પોતાના સ્વભાવ સિવાય વિકલ્પ અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે સ્થિતિ કઈ થઈ તો પછી દેહધારી તો છે જ, દેહ છતાં નિર્વાણ છે. તો નિર્વાણ શબ્દનો ત્યાં અર્થ આવે નિર્વાણ એટલે આ આત્માને ફરી દેહ ધારણ કરવા પણ એવી સ્થિતિ જ ઉત્પન્ન થતી. અને કર્મ બંધાય ત્યારે દેહ તો છે જ નહીં, નો કર્મથી કર્મ બંધાય. આ દેહ શરીર તો નો કર્મ, એ હોવા છતાંય કર્મ નહીં બંધાય. દેહ છતાં આ દેહ એને બંધનું કારણ થતો, દેહ છતાં નિર્માણ. નિર્માણ એટલે ફરી દેહ ધારણ કરવો તે. હવે અવસ્થા તો કર્મની જ્યાં સુધી છે ત્યાં સુધી, એક દેહ બીજા દેહનું કારણ, બીજો દેહ ત્રીજા. આ આયુષ્યની અનંત ઘટમાળ તો એના આધારે ઉપર જ છે. તો જ્ઞાની કે છે મરવું એવી રીતે મરવું, સમાધિ મરણ, બીજો જન્મ ન થાય, ફરી મરવું ન પડે એટલે જન્મ ન થાય તો જ ન મરવું પડે.
નિર્વાણ એટલે અજન્મ થઈ શકે.
હા, અજન્મ એટલે જન્મ ન, દેહ છતાં એ હવે જન્મ નહીં લે, એ સ્થિતિ થઈ. એટલે જ્ઞાનની એકાકારતા સ્વરૂપની અંદર એ પોતે સમાયો કેવળ જ્ઞાનમાં. એ કેવી એવી અદભુત અવસ્થા છે, અખંડ વર્તે. આ જ્ઞાન પોતાના સ્વરૂપમાં જ છે, તો એ જ્ઞાન હવે વિભાવ દશાને પામતું નથી. તો બંધ ક્યારે થાય? શ્રદ્ધા છે એમાં એને આકાર નથી. કોઈ પણ પદાર્થ અંગેનો આકાર ગમે તે હોય, દર્શન એનો નિરાકાર છે. એટલે અહીંયા પેલા આ વસ્તુ સમજી લે કે અખંડ આનંદ અને પૂર્ણ સ્થિરતા હોય છે. આને કેવળ જ્ઞાન પારમાર્થિક વ્યાખ્યા એ આને કેવળ જ્ઞાન કહી શકાય. અને વ્યવહારિક એનું માર્ગને બતાવવું હોય તો બધા પદાર્થોનું જ્ઞાન એકી સાથે ત્રણ કાળના ત્રણ લોકની બધી જ પર્યાયોનું બધું જ જ્ઞાન વર્તે છે, ત્યાં બધું પોઝિટિવ છે. અહીંયા કહે છે કે ત્યાં પોતે પોતાના આત્મામાં સ્થિર છે. આ છે કે નહીં ને વર્તે છે ને કોઈ વાત અવસ્થા રહેતી નથી, કારણ કે ઉપયોગનું ત્યાં પોતે અંતર્મુખ છે અને પોતામાં જ સ્થિર છે, પોતામાં સ્થિર છે. એટલે કે છે હવે આ જ્ઞાનાવરણીય દર્શનાવર્તી આગળની વાત એ કે છે કે આ જે એને આ અવસ્થા આવે છે ત્યારે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મનો ક્ષય થતા આ જ્ઞાન અને દર્શન જયારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે કેવળ દર્શન ત્યાં છે તેને ભૂલતું નથી ને પાછું કે સાહેબ કેવળ જ્ઞાન થયું પાછું કેવળ દર્શનનું શું વળી પ્રશ્ન કરે. કેવળ જ્ઞાન જ્યાં છે કારણ કે દર્શન એ પેલો ઉપયોગ છે, જ્ઞાન વિશેષ ઉપયોગ છે. દર્શન સામાન્ય ઉપયોગ છે, જ્ઞાન વિશેષ ઉપયોગ છે. દર્શન સામાન્ય બહુ છે, જ્ઞાન તો વિશેષ છે તો સામાન્ય ન હોય ને વિશેષ થયું. સામાન્ય છે એનો વિશેષ ઉપયોગ. તો કે છે કે કેવળ જ્ઞાન અને ત્યાં જે થાય છે એ એકી સાથે થાય છે, એ સિવાયના જ્ઞાનાદિ અનુક્રમે એટલે જ્યાં સુધી છદ્મસ્ત અવસ્થા છે ત્યાં સુધી પેલા દર્શન અને પછી જ્ઞાન. દર્શન થાય કદાચ જ્ઞાન થાય પણ ન પણ થાય. એટલે 755માં કૃપણદેવે લખ્યું છે કે સમ્યક જ્ઞાન મુખ્ય છે, પછી સમ્યક દર્શન થાય. સમ્યક ચારિત્ર ક્યારે થાય?
દર્શન જ્ઞાન બે થાય.
સમ્યક દર્શન થયા પછી એ ફરી બધા પદાર્થોનું સમ્યક જ્ઞાન થતું જાય, એમ દર્શન શુદ્ધ થતું જાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનને શુદ્ધ કરે છે. અને જ્યારે સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે જેમ જેમ તેમ તેમ ચારિત્ર પર્યાય, ચારિત્ર પર્યાય પણ શુદ્ધ થતી જાય છે. તો સમ્યક જ્ઞાનનો પણ એક સમ્યક દર્શન પ્રાથમિક છે, પણ એ સમ્યક જ્ઞાનનો પણ ઉપકાર છે કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શનને અતિ શુદ્ધ કરે છે, જે સમ્યક ચારિત્ર ઉત્પન્ન કરે છે એટલે કે મોહને નષ્ટ કરે છે. મોહ નષ્ટ થાય દર્શનથી અને એ જ્યારે શુદ્ધતા થાય સમ્યક ચારિત્ર અને ત્યાં સુધી યથાખ્યાત ચારિત્ર શબ્દ છે. કેવડીને કેવું ચારિત્ર હોય? યથાખ્યાત એટલે પદાર્થ જેવું છે એવું જ એનું, એવો જ એની સાથેનો વ્યવહાર. કે ક્ષણિક છે તો ક્ષણિક, નિત્ય અનિત્ય, પર સ્વ જળ ચેતન, યથાખ્યાત ચારિત્ર. તો જ્ઞાન જે કક્ષાનું છે એ કક્ષાની શ્રદ્ધા છે, એ જ કક્ષાનું વર્તન છે. એટલે એને યથાખ્યાત ચારિત્ર, એને ક્ષાયિક ચારિત્ર કહે છે. એ બંધનું કારણ થતું. પણ આ બધી બહુ સૂક્ષ્મ ઉપરની વાતો છે, કંઈ વાંધો નહીં. અત્યારે તો માત્ર સમજવું એટલા માટે કે કંઈ કોઈ પણ પ્રકારની આપણે અસ્પષ્ટ સમજણની અંદર આપણી સાધનામાં એ આપણને બાધારૂપ ન થાય એટલા માટે આ નવ તત્વનું સમજણ કહ્યું છે. નવ તત્વની પહેલાં સમજ લો અને એ જ આખો માર્ગ દર્શન આમાં સમાઈ જાય છે. એટલે નવ તત્વની સ્પષ્ટ સમજણથી જીવ પોતાની શુદ્ધતાને વ્યવસ્થિત રૂપની અંદર કરી શકે છે. હવે અહીંયા કહે છે કે એક ઈસ અનુક્રમે થાય છે, જ્ઞાન ઉપયોગી સાકાર છે અને દર્શન ઉપયોગ નિરાકાર છે. વસ્તુની શ્રદ્ધા એ દર્શન ઉપયોગ છે. આ બંને ઉપયોગો સ્વભાવ અને વિભાવ પણ સાકાર.
સાકાર શું?
જ્ઞાન જ્યારે ધરે છે ત્યારે જ આકાર થતો જાય છે. વસ્તુનો કોઈ પણ વિચાર કરો ત્યારે વસ્તુનો આકાર થાય તો જ વસ્તુનું વિશેષ જ્ઞાન થાય. વસ્તુનું તમે જ્ઞાન કરો ત્યારે વસ્તુનો આકાર સ્વરૂપમાં જ એનું જ્ઞાન થાય, નહીં તો કેવી રીતે થાય?
જ્ઞાન તો આકાર હોય તો એનું જ્ઞાન થાય.
હા પણ એટલે જ્ઞાન ઉપયોગ
ત્યાં સુધી તો જ્ઞાન નો પ્રશ્ન ક્યાં રહ્યો?
ત્યાં છે જ નહીં, પણ ત્યાં તો દર્શન ઉપયોગ છે. સામાન્ય બોધ છે, પણ વસ્તુનો એને કોઈ આકાર પકડાતો નથી. એટલે કહ્યું કે કંઈક છે, શું છે એ ખબર.
દર્શન નિરાકારનું દર્શન થાય એ જ પેલી તો વાત સ્પષ્ટ નથી થતી કે નિરાકારનું દર્શન કેવી રીતે થાય. નિરાકારનું કંઈ આકાર જ નથી, અને પછી એનું દર્શન થતાં આ જ્ઞાન પાછું સાકાર થયું એનો ઉપયોગ એ કેવી રીતે દર્શનના આધાર ઉપર એ કેમ બને કે બેસ્ટ બધી વાત, અને સાકાર શા માટે કહેવું પડે ઉપયોગને, અને ત્યાં નિરાકાર કેમ કહેવું પડે દર્શન ઉપયોગને? શબ્દની જ વાત છે, આકાર નિરાકાર અને સારાકાર, સાકાર કઈ અપેક્ષા છે, નિરાકાર કઈ અપેક્ષા, એ કઈ સ્પષ્ટતા થતી હોય એ મારો પ્રશ્ન છે.
આત્મા રૂપી કે અરૂપી?
અરૂપી.
અરૂપી પદાર્થને બોધ થવો એ દર્શન કે જ્ઞાન?
દર્શન.
દર્શન થાય તો પેલા કંઈક છે, સંભવ તેનો થાય છે અંતર કરીએ. હવે એ કંઈક છે જે અસ્તિત્વ આજ સુધી લક્ષ્યગત થયું નહોતું, તે અસ્તિત્વ લક્ષ્ય થયું કે કંઈક છે, ત્યાં આત્માને પેલા એને સમ્યક દર્શન થાય છે. એ દર્શનના આધાર ઉપર જેમ જેમ એના ગુણોનો એની શક્તિઓનો વિચાર કરતો 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 એના અનેક પ્રકારના એ આત્મા કઈ પ્રકારની પર્યાયો એની અનંત પર્યાયો, ત્યારે જ્ઞાન સ્વરૂપ થાય છે કે આ જીવ અનંતકાળથી આ રડતો છે, રખડતો છે, જન્મ મરણ કરતો છે, દેહ ધારણ કરતો છે, યોનિઓમાં ભટકતો છે, આ બધી ગતિ આ ગતિના પરિણામોનું બધું આ જ્ઞાન થાય છે. કોનું જ્ઞાન થયું? જેનું દર્શન થયું તેનું. અને એ જ્ઞાન આકાર રૂપે આવ્યું એટલે માત્ર અસ્તિત્વ છે નહીં, એ અસ્તિત્વના ભિન્ન 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 પ્રકારના સ્વરૂપો એને ભાષ્યમાન થયા, વિચારમાં પણ થયા કે પામ્યો દુઃખ અનંત. અરે આત્મા તો અનંતકાળથી દુઃખ પામે છે, એ દુઃખ પામે છે, દુઃખી થાય છે, ગતિ કરે છે, આગતિ કરે છે, જન્મ મરણ કરે છે, ભવચક્રની અંદરનું પરિભ્રમણ કરે છે, આ બધી એની આખી અવસ્થાઓ જે થાય છે એ બધી એની આ એનો જ્ઞાન ઉપયોગ થાય છે. એ જ્ઞાન ઉપયોગ છે એ સાકાર થયો, અને દર્શન ઉપયોગ હતો એ નિરાકાર હતો. કોઈ પણ પદાર્થમાં જ્ઞાનીએ ઉદાહરણ આપ્યું છે કે રસ્તે ચાલતા જીવને થાય કે અહીંયા કંઈક છે, કંઈક છે એટલે ત્યાં એનું દર્શન, કે કોઈ પદાર્થનું અસ્તિત્વ ફીલ થયું
એ જ્ઞાન,
એ દર્શન થયું અસ્તિત્વ. અને પછી એના ઉપર વિચારણા કરે કે શું હશે, શું છે,
રસ્તામાં કાંટો પડ્યો હોય એ આપણને દર્શન થયું, અને પછી હું એમ વિચાર કરું કે એ કાંટા પર ઉપર મૂકીશ તો મને પગમાં દુઃખ છે, એ જ્ઞાન થયું.
પગમાં ચાલતા ચાલતા સેજ ધચકાણું તો પગમાં કંઈક ગયું, કાંકરી છે, કાંટો છે, ફાંસ છે, કંઈ ખબર નથી, બોધ શું થયો? સામાન્ય બોધ થવો, બોધ થવો સામાન્ય બોધ એ દર્શન, વિશેષ બોધ એ દેહમાં બોધ જ થાય, જડને તો કઈ ન થાય. બોધ ન થાય તો પછી જ્ઞાનની આ વાત જ ન કરવી ચૈતન્ય. પણ કંઈક થયું મને, આપણને શરીરની અંદર કંઈક ઉપાધિ થાય છે તો ડોક્ટર એમ કે તમે જ્ઞાન કયો, મન સાહેબ આપ્યું છે, તમને શું થાય છે કયો, શું કયો, લક્ષણ કયો, સિમ્પટોમ્સ, આવું કંઈક થાય છે મને, આમ કંઈક ગચરક આવે છે, કંઈક મથું ભારે લાગે છે, કંઈક આમ ડબલ દેખાય છે, આ થાય છે તે થાય છે, ત્યાં ડોક્ટર આગળ જઈને કેવું ને સાહેબ મને મોતી આપ્યો તો કોઈ ઉતરી જાય નહીં,
જાય નહીં પડે.
તને એટલેક થયો છે કે ગ્લુકોમાં એ મારે નક્કી કરવાનું છે કે તારે, તું કે તારે શું તકલીફ છે, તો મારી તકલીફ સાહેબ આજે કંઈક છે, કંઈક છે, ક્યારેક દેખાય છે, ક્યારેક નથી દેખાતું, ક્યારેક ધૂંધળું થઈ જાય છે, ક્યારેક આમ થઈ જાય છે, ઓલ રાઈટ. એ બની શકે કે તારું ડાયાબિટીસ વધી ગયું હોય, એ બની શકે કે કોઈ બીજા ફંક્શન હોય, પણ તું લક્ષણ કે સામાન્ય બોધ કે જ્ઞાન એ તારો વિષય નથી. આ જ્ઞાન આત્મજ્ઞાન ની વાત નથી, પણ એ જ્ઞાન. અને આપણી મુશ્કેલી દુનિયામાં હોતી છે કે આપણે દર્શન હોય એને જ્ઞાન થઈ શકે કે હું બધું જાણું છું, મને તો ખબર પડે. અને આ કોઈ બી હાજો થાય એને તો વનસ્પતિ એ જીવ જીવ છે એ જ્ઞાન છે. વનસ્પતિમાં પણ જીવ છે એ જ્ઞાન છે. એ પેલું છે નિરાકાર છે, એનું સ્વરૂપ એકે કઈ ખબર છે. પછી એનું સાકાર સ્વરૂપ, સાકાર સ્વરૂપ એટલે આપણે એમ થાય જીવતો જાગતો માણસ એમ સાકાર નથી. સાકાર એટલે એ નહીં, વાતનો કઈ ને કઈ પ્રકારનો આકાર. ના ના ના, એનું કઈ ને કઈ પરિણામ, એ પરિણતિ સમયે સમયે એની પર્યાય બદલાય છે સમયે સમયે, એ એનું સાકાર સ્વરૂપ છે. વેદનાનું, દુઃખનું, વ્યથાનું એ બદલાતું જાય છે. એટલે એ જ્ઞાન, એ જ્ઞાન છે એ પકડે છે સાકાર સ્વરૂપ ને, કે આટલા સ્ટેજમાં છે, આટલું અહીંયા આવ્યું છે, આટલું આ થાય. વ્યવહારિક જ્ઞાનમાં વાત થાય છો કે આ છે, આનું આટલું ડેવલપમેન્ટ છે, તો એ એનું સાકાર સ્વરૂપ છે. તમને તો ખબર પડી,
સાકાર શબ્દ જે વાપર્યો છે ને એને આપણે રૂપી તરીકે જ ગણી લઈએ, પણ સાકાર એટલે પરિણામ પામે છે એમ.
એ જ વસ્તુનું કંઈક આકાર સ્વરૂપ છે, માત્ર અસ્તિત્વ નથી એનું, કંઈ ને કંઈ અસ્તિત્વ એક એનું રૂપ ધારણ કર્યું છે. કેમ કે પૌદ્ગલિક છે, પૌદ્ગલિક હોય એટલે રૂપ હોય. વાંધો એ આવે છે ને કે આપણે શબ્દની અંદર જે મતિ ને બુદ્ધિ યારે પકડી લીધું, ઉપયોગ ઉપર પણ સાકાર ઉપયોગ છે. એટલે ઉપયોગ એના વસ્તુના પર્યાયને પણ જાણે છે, બદલતી પર્યાયને પણ જાણે છે. જ્ઞાન થાય કોને? આત્માને જ થાય. મને પહેલા વહેલા સમ્યક દર્શન જ્યારે થાય છે ત્યારે શું થાય છે? દર્શન થયું, આત્માનું જ્ઞાન પછી ક્યારે થાય છે? દર્શન પછી વિશેષમાં થાય છે કે આનું તો અસ્તિત્વ છે એટલું જ નહીં, પણ આની તો કેટલી પર્યાયો છે. માત્ર આત્માનું અસ્તિત્વ છે, હવે ખબર પડે કે દેહથી જુદું કોઈ તત્વ ગમે તેમ હોય પણ આ શરીરમાં છે. આ શરીર તે જ હું નથી, કંઈક આ શરીરને ચલાવનાર, જાણનાર, ચેતનાર, સ્ફૂર્ણા કરનાર, પ્રેરણા કરનાર આ એની કોઈક જુદી તત્વ છે કે જે શરીરનો કોઈ સ્વભાવ નથી, શરીરનો કોઈ ગુણ નથી, શરીરની કોઈ શક્તિનું લક્ષણ નથી. એવું લક્ષણ નથી શરીરનું, છતાં એવું તત્વ કંઈક છે એવો એને સામાન્ય બોધ થયો, દર્શન થયું છે. આત્મા છે અને એ સંભવિતતા રૂપે છે. અને પછી હવે એ દર્શન થતા એના ઉપર એનો જ્ઞાન ઉપયોગ લગાવે છે કે આ શું છે, કેવો છે. તો કે એના અરૂપી છે, નિરાકાર છે, અને આ રીતે દેહની અંદર રહે છે, દેહ વ્યાપ્ત છે, અસંખ્યાત પ્રદેશ છે, નાનું શરીર હોય તો નાનું, મોટું હોય તો મોટું, શરીર છૂટે છે છતાં રહે છે, ગતિ કરે છે, બીજો દેહ ધારણ કરે છે, આ બધા એના આત્માના જ્ઞાન સ્વરૂપ છે. અનંત જન્મ મરણ છે, ગતિ આ ગતિ છે, કેટલા રૂપો ધારણ કરે છે, આ બધા એના. પણ પહેલી વાર જ્યારે થયું ત્યારે એને બધું દેખાણું આપું, માત્ર અસ્તિત્વનું છે જેને સભાનતા આવી, પ્રતીતિ જેને કહીએ. અને પછી અંશે અનુભવ થયો, એ અંશે અનુભવ થયો ત્યારથી જ્ઞાન દશા શરૂ થઈ, અને એ પૂર્ણ અનુભવ સુધી પહોંચ્યો ત્યાં સુધી એની ચોથા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુધીની યાત્રા શરૂ. હવે તરતમ્યતા પ્રમાણે એનું જ્ઞાન છે, જેટલી જેટલી કર્મની પ્રકૃતિનો ક્ષય થાય તેટલા પ્રમાણમાં એને આત્માની શુદ્ધ અવસ્થા, શુદ્ધ આકાર, પૂર્ણ આકાર એનું જ્ઞાન એને થતું જાય છે. તો જ્ઞાન ઉપયોગ સાકાર, દર્શન ઉપયોગ નિરાકાર, જ્ઞાન ઉપયોગ સવિકલ્પ અને દર્શન ઉપયોગ નિર્વિકલ્પ. પણ બંને ઉપયોગને સ્વભાવ અને વિભાવ પણ છે, એટલે સાચા પણ હોય અને વિપરીત પણ હોય, બંને ઉપયોગ. આત્મા ઉપયોગ છે કેમ કે મતિ જ્ઞાન પણ છે અને મતિ અજ્ઞાન પણ છે, શ્રુત જ્ઞાન પણ છે શ્રુત, તો પછી આત્માનો ઉપયોગ જ છે. માટે એ જો અજ્ઞાન હોય તો એ વિભાવ ઉપયોગ થયો, અને જ્ઞાન હોય તો એ સ્વભાવ ઉપયોગ થયો. એ ક્યાં વાંચ્યું તમે? કેવડીને જ્ઞાન થાય છે ત્યારે એના જ્ઞાનનું સ્વરૂપ શું? સ્વવિકલ્પ કે નિર્વિકલ્પ?
નિર્વિકલ્પ.
એની વાત થાય છે, પૂર્ણ જ્ઞાન ની વાત નથી. અને સાકાર માંથી પાછો આત્મા નિરાકાર માં જાય પૂર્ણ. એટલે સાકાર થતા શું? સ્વવિકલ્પ છે. એટલે અનેક પ્રકારના વિકલ્પો ત્યાં સંભવે, પણ જેમ જેમ સમ્યક દર્શનની શુદ્ધતા હોય તો એ જ્ઞાન પણ સમ્યકપણાને પામતું જાય. એ પામતું પામતું નિરાકાર નિર્વિકલ્પ, આપણે કહ્યું છે સ્વરૂપ પ્રતીતિ અપ્રમત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત એ નિર્વિકલ્પતા એની તેરમા ગુણસ્થાનકે થાય. એ નિર્વિકલ્પતા એ જ એનું કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે. શું કામ? કે જ્ઞાન પૂર્ણ છે. જ્ઞાન નિર્વિકલ્પ અને સ્વવિકલ્પ એ અવસ્થા ક્યાં સુધી છે? પૂર્ણ નથી ત્યાં સુધી ભેદ પડે. પૂર્ણ થયા પછી ભેદ પડે કે નિર્વિકલ્પ કે સ્વવિકલ્પ?
પછી એમાં કોઈ વિકલ્પ
પછી રહેતો જ નથી. તો વિકલ્પતા કર્મ આધારિત છે, એ અહીંયા રહેતી નથી. બંને સ્વભાવ અને વિભાવ પણ છે. હવે પૂર્ણ જ્ઞાન હોય એ સ્વભાવ કે વિભાવ? સ્વભાવ જ છે. નિર્વિકલ્પ સ્વભાવના કારણે એમાં વિભાવ આવતો, એમાં વિકલ્પ આવતો. પૂર્ણતાની વાતમાં એ કોઈ વસ્તુ હતી. જ્યાં સુધી કર્મનો ક્ષય સમ એક અંશ પણ કર્મ હશે ત્યાં સુધી આ કંઈ ને કંઈ વસ્તુ સ્વવિકલ્પ નિર્વિકલ્પ સ્વભાવ અને વિભાવ એ અવસ્થાઓ ત્યાં સુધી ચાલુ છે. પૂર્ણતા થતા એ બધું સમાપ્ત થઈ જાય. એટલે એને કહ્યું કે અંતર્મુખ સ્થિતિએ તો પોતે પોતામાં સમાય રહે છે, અખંડ આનંદ અને પૂર્ણ સ્થિરતા એ ત્યારે કે જ્યારે નિર્વિકલ્પ અને સ્વભાવ જ્ઞાનમાં પૂર્ણ હોય ત્યારે. એટલે એને કહ્યું છે અબદ્ધ અવસ્થા કેવી, અને એ અબદ્ધ અવસ્થા એની અસંગ અવસ્થા પ્રાપ્ત કરે છે. તો આવી ગયું દર્શન ઉપયોગ નિર્વિકલ્પ છે. કોઈ વસ્તુનું પેલા ખ્યાલ એવું કે કંઈક છે તો છે, એ તો છે જ, પછી છે ને નથી એવું ના થાય. હોવું એટલે જ દર્શન થયું, બોધ તો થયો. જ્ઞાનમાં વિકલ્પ થયા, શું છે એ પછી ખબર નથી. અને પછી કોઈ પણ એક લીટી કે એક શબ્દના આધાર ઉપર કોઈ સમજ ન કેળવાયો, સમગ્રતાથી વસ્તુનો બોધ લેવાય. આપણે જયારે સમજાવીએ છીએ ને ત્યારે અનુક્રમે સમજાવીએ છીએ. સમજ છે ને એ સમગ્રતા, એટલે આખી વાતને પકડી લઈએ ત્યારે એમ થાય કે જે વસ્તુ વિષય ચાલે છે આ જ્ઞાનીઓ કહે છે એની અંદરના સાર અને સંક્ષેપ રૂપે વસ્તુને પકડીએ તો એ વસ્તુની સમ્યક સમજણ આવે. નહીં તો એક લીટી ઉપર ને એક શબ્દ ઉપર પકડીને ઉભા રહી જઈએ તો ક્યાંય સંદર્ભ વિનાની વાત સત્ય તરફ દોરી શકે નહીં. સંદર્ભ વિનાની કોઈ વાત ચાલે નહીં. એટલે અહીંયા બંને ઉપયોગો, પછી આપણે બંને ઉપયોગો સ્વભાવ અને વિભાવ પણ છે ત્યાં સુધી આપણે વાત કરી. હવે આગળની વાત પછી આગળ કરીશું, કારણ કે હવે મન અને ઇન્દ્રિયની થોડીક જ્ઞાનની પ્રવૃત્તિની વાત વસ્તુ તો લાંબી છે. તો આજે આટલે સુધી આપણે પહોંચ્યા. ક્યાં સુધી પહોંચ્યા? કે ત્રણ જ્ઞાન અજ્ઞાન છે, આઠે આઠ જ્ઞાનની સમીક્ષા થઈ, ચાર દર્શનની થઈ, અને એમાંથી કેવળ દર્શન અને કેવળ જ્ઞાન આ પૂર્ણતાનું સ્વરૂપ છે. ત્યાં સુધીનું જે છે એ કર્મના ક્ષયોપશમના આધાર ઉપર છે. અને આ બે અવસ્થા છે, કેવળ દર્શન, કેવળ જ્ઞાન, જેને શબ્દ પ્રયોગ પછી કેવળ જ્ઞાન જ કહેવાય છે. કેમ કે કેવળ જ્ઞાનમાં કેવળ દર્શન અંતર્નિહિત છે, એ કર્મનો સંપૂર્ણ નિરાવ. અને એ થતાં એને હવે જગતનું આખું લોક એના માટે જ્ઞેય છે. પણ એ જ્ઞેયથી એને જ્ઞાન શું થાય છે કે આ બધા મારાથી જુદા છે. પોતાની પૂર્ણ ચેતના, સ્વતંત્ર, સ્વાયત્ત, સ્વતંત્ર એ થયું કે હું જે કંઈ છું સુખનું ધામ તો હું છું, તો હવે આ કોઈ પદાર્થો મારા સુખને માટે, મારા હિતને માટે કોઈ કારણ નથી. એટલે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય. એ સ્થિર થાય છે એનું કેવળ જ્ઞાનનું પારમાર્થિક સ્વરૂપ છે કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્ગ. અને એની અખંડતા છે, અને એ અખંડતાને કારણે હવે એને દેહ બાધારૂપ થતો નથી, સંયોગો બાધારૂપ થતા નથી, સંગ બાધારૂપ થતો નથી, સંબંધ બાધારૂપ થતો નથી. અબંધ અવસ્થા છે, બડી સુંદરીવત માત્ર આકૃતિ માત્ર એ થાય છે. એ સ્થિતિ એની થાય કેવી રીતે? તો કે દર્શન જ્ઞાનના ઉપયોગથી. તો દર્શન ઉપયોગમાં પહેલા વહેલા એને અસ્તિત્વનો બોધ થયો. આત્માની દ્રષ્ટિએ આપણે વિચાર કરવા કે પહેલા વહેલા એને અત્યાર સુધી અનાદિકાળથી દેહ તે જ હું છું, હવે એને એક પહેલી વાર દર્શન થયું કે દેહ સિવાયનું કોઈ તત્વ એ પણ છે, એ શું છું એ પછી, પણ પહેલા કંઈક સમથિંગ એલ્સ ઇઝ ધેર એને ભાન થયું, પ્રતીતિ આવી, કંઈ સંભવ પણ થયો. આ એનું દર્શન, સમ્યક દર્શન થયું. એ સમ્યક દર્શન મજબૂત પણ થાય, નબળું પણ થાય, એક સમયવર્તી પણ રહે, અને જો એની સાધના ન હોય તો પકડી ન શકે. ઘણી વાર ઘણા જીવોને કદાચ આવો અનુભવ આવીને ચાલ્યો ગયો હોય પણ પકડાયો ન હોય. કેમ કે લક્ષ ન હોય, ક્યારે લક્ષ હોય તો એ પકડાઈ જાય. દર્શન પકડાય તો પછી એની આખી પુરુષાર્થની ધારા ક્યાં જાય? જ્ઞાન ધારા. તો એ જે કંઈ છે એને વધારે ને વધારે સમજવા પ્રયત્ન કરે કે શું છે. તો જુદું પડે કે મારામાં છે તો એ શરીરમાં જે ન હોય એવું શું છે? તો કે જળ સ્વભાવની પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. તો શરીરના ધર્મ જો, અને આનો આ ધર્મ છે પ્રેરણા કરે છે જીવની. આ કોણ પ્રેરણા કરે છે? તો આ જીવનો વિશેષ ધર્મ ખ્યાલમાં આવ્યો, વિશેષ ગુણ ખ્યાલમાં આવ્યો. અનંત ગુણો પછી ધીરે 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 ખ્યાલમાં આવશે કે ભાઈ વીર્ય ગુણ છે એ પણ શરીરનો છે કે આત્માનો છે, સુખ ગુણ છે એ શરીરનો છે કે આત્માનો છે, સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાવ વેદકતા છે તન્યતા એ સબ જીવ વિલાસ. આ હું ખાઉં છું મને સ્વાદ લાગ્યો, એ સ્વાદ ગુણ વેદકતાનો એ શરીરનો ગુણ છે કે આત્માનો છે? રમણીયતાનો ગુણ દેહનો ગુણ છે કે આત્માનો છે? એક એક વસ્તુ ઉપર આ જ્ઞાન ઉપર ચાલ્યો, આત્માની શ્રદ્ધા કરી પછી તેના ઉપર ચાલ્યો. એના આ વિશેષ જ્ઞાન કરતા 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 પૂર્ણતા સુધી પહોંચવાની. તો એ જ્યારે જ્યારે એ નિર્વિકલ્પતામાં પહોંચે છે ત્યાં સુધી તો એ ઉપયોગ સ્વભાવ પણ છે અને વિભાવ પણ છે, સ્વવિકલ્પ પણ છે. એનું જ્ઞાન વિકલ્પ જ્ઞાન છે, એ વિકલ્પ જ્ઞાન નિર્વિકલ્પ થાય છે. ઉપયોગ તો પહેલેથી, દર્શન તો પહેલેથી નિર્વિકલ્પ છે જ, એમાં હવે વિકલ્પ નથી આવતો કે ના હું જ નથી એવું ન થાય. પછી હું ને પૂર્ણતા થાય, ના હું નથી એવું જ્ઞાન ન થાય,
એ પૂર્ણ જ્ઞાન કહેવાય.
એમ કરતા કરતા અહીં સુધી પહોંચ્યો. તો બધી એ જ્યારે બંને ઉપયોગો સ્વભાવ અને વિભાવ પણ છે, પણ બંને ઉપયોગો સ્વભાવ અને વિભાવ મટીને માત્ર સેવળ આત્મરૂપ ચૈતન્યમય પૂર્ણ ચૈતન્ય ચૈતન્ય ઘન સ્વરૂપ જ્યારે થાય છે, આવી પ્રતીતિમાં જીવ અખંડ પોતાના સ્વભાવનો અનુભવ થાય છે, ત્યારે બધા વિકલ્પ અને વિભાવો છૂટી જાય છે. અને દેહ હોય તો પણ એની સાથેનો કોઈ અનુબંધ રહ્યો, અનુબંધ નથી તો બંધ થવાનો નથી. વસ્તુ ક્લિયર? અહીં સુધી આપણે આજે આગળની વાત.
Thank you.